બધા ધર્મ નું મૂળ સમ્યક દર્શન છે. હજી આપણને આવશે, પણ એડવાન્સ માં જો હું તમને દેખાડી દઉં છું, તો એ બુક છે કોઈની પાસે? જો ગાથા નંબર લાસ્ટ ગાથા જે થર્ડ ગાજે પેજ 88, ગાથા નંબર 70, શું કહે છે? મોક્ષ મહેલ થી પ્રથમ સીડી જ્ઞાન ચરિત્ર સમ્યક ન લાગે, એટલે જેના વગર જ્ઞાન અને ચરિત્ર પણ સમ્યક લેતા નથી, એવી મોક્ષ મહેલ ની પ્રથમ સીડી કોણ છે? દર્શન. તો દર્શન ધારો પવિત્ર, સમ્યક દર્શન એના માટે ધારણ કરો પવિત્ર જીવ, એમ આપણને કહે છે. હવે ત્યાં પાછળ પાણી છે ને, બધા થોડા આગળ આવી જાય, પાછળ થી લોકો આવે ને તો કદાચ એમને દેખવા જવા. તો અહિયાં શું કે છે કે સમ્યક દર્શન ની વાત આપણે ચાલે, ઘણા વખત થી ચાલે છે, બરાબર. એમાં નિશ્ચય સમ્યક દર્શન ની વાત આપણે બહુ ડિટેલ માં કરી લીધી, વ્યવહાર દર્શન માં સાત તત્વ ની વાત પણ આપણે બહુ ડિટેલ માં કરી લીધી. અત્યારે આપણે કયો ટોપિક ચાલુ છે? સમ્યક દ્રષ્ટિ ને કયા 8 પ્રકાર ના ગુણ હોય છે અને કયા 25 દોષ નથી હોતા એની વાત ચાલુ છે, બરાબર. તો 8 ગુણ કયા છે? 8 ગુણ કયા છે સમ્યક દ્રષ્ટિ ને? નિશંકિત, નિકાંક્ષિત, અને પ્રભાવ. આની પણ બહુ ડિટેલ માં વાત થઈ ગઈ છે રાહુલભાઈ, બધી સ્ટોરી પણ આપણને કીધી આખા વર્લ્ડ માં કયા કયા જીવ ફેમસ થઈ ગયા છે, બરાબર. મેઇન ટોપિક અહીંયા શું છે કે જે જીવને પોતાના આત્માની અંદર જે એટલી મહિમા આવી હોય તો એને ઓટોમેટિકલી હવે સંસારમાં બીજું કાંઈ જોઈતું નથી, નિકાંક્ષિત થઈ ગયા. એમને હવે બીજી કોઈ શંકા નથી કે કોઈ ઘરમાં આમ થતું હશે કે આમ થતું હશે, નિશંકિત થઈ ગયા. એમને હવે કોઈ બહારની વસ્તુમાં કોઈ વિચિકિત્સા એટલે કે એમને ઘૃણા લાગતી નથી. સમજાય છે? આપણે રસ્તામાં જતા હોય, કેટલા બધા ડેડ એનિમલ પડ્યા હોય ને ગાડીની નીચેથી જઈને, કોઈ કૂતરા મરી ગયા હોય, ઉંદરડાથી મરી ગયા હોય, પણ શું છે હવે કુદરતના પરમાણુ છે ને, તો એમને એ જોઈને આમ એવી ફિલિંગ થતી નથી, કેમ કે હવે એમને બધા જ કુદરતમાં સમતા છે. સમજાય ને? અમૂળ દ્રષ્ટિ છે હવે એમને, કોઈ પણ તત્વ કે કુતત્વમાં શંકા નથી, એમની દ્રષ્ટિ ક્લિયર છે. મૂળ એટલે જાણે મૂરખ, અનક્લિયર, હવે એમની અમૂળ દ્રષ્ટિ. પછી કેવા છે? ઉપગુહન કરે છે, એટલે પોતાના ગુણોને બહુ બ્રાગ કરતા નથી અને બીજાના દોષો ને ઢાંકે છે, બીજાનો દોષ પ્રગટ કરી શું ફાયદો? કઈ ફાયદો નથી ને. એટલે એ રીતે એ બીજાના દોષ ને ઢાંકીને પણ એને ધર્મોમાં લગાવવાની કોશિશ કરે છે. આ સમ્યક દ્રષ્ટિજી ને અંદર એવું થાય છે કે અરે મને આટલો સરસ ધર્મ મળ્યો છે તો કેવી રીતે બધાને આ ધર્મમાં લગાવું? તો એને કહેવાય છે સ્થિતિકરણ, બીજાને બધા ધર્મમાં લગાવવું. સાધર્મી પ્રત્યે એકદમ જાણે મમ્મી ને છોકરા ને કેવો પ્રેમ હોય એવું વાત્સલ્ય અને ધર્મ ની પ્રભાવના કરે છે. બરાબર, આ આપણે જોઈએ. જયારે આપણે નિશ્ચય સમ્યક દર્શન ની વાત કરી ત્યારે તેવું બધું કહ્યું ને, પર દ્રવ્ય થી ભિન્ન પોતાના આત્મામાં દ્રષ્ટિ કરી, તો બધા થી મોહ હટાવીને પોતાના આત્મામાં દ્રષ્ટિ કરી લીધી. હવે એવા જીવ ને આખો દિવસ તો આત્મામાં ઉપયોગ રહેતો નથી, તો જયારે બહાર પણ આવે છે તો એમને ઓટોમેટિકલી એવો ભાવ આવે છે કે કેવી રીતના મારી જેમ બધા જીવો શીખે, એટલે એમને ઓટોમેટિક એવો પ્રેમ ઉત્પન્ન થાય છે. રાગ જ છે સંસારમાં બંધનું જ કારણ છે. આપણે પહેલા વાત કરી ને કે વ્યવહાર એટલે શું, નિશ્ચય એટલે જેવું છે એવું સાચું. બરાબર, અને વ્યવહાર એટલે શું કે આવું તો નથી પણ ખાલી કહેવા માટે કહેવામાં આવે છે. એટલે વાત્સલ્ય સમ્યક દર્શન નો આમ કીધો ને, વ્યવહાર થી છે એટલે રિયાલિટી માં તો નથી પણ ખાલી કહેવામાં આવે. સમજાયું? હવે રિયાલિટી માં મને બા ઉપર બહુ પ્રેમ છે પણ એ કહેવાની વસ્તુ છે, બાકી તો હું વાત આપણે થઈ ગઈ. એનાથી આગળ, એનાથી પછી આગળ આપણે 25 દોષ તમને દ્રષ્ટિને નથી હોતા. કયા છે આ 25 દોષ? મેન કેટેગરી આઠ જે ગુણ કીધા ને એનાથી ઓપોઝિટ, શંકા હોવી, કોઈ પણ કાંક્ષા હોવી કે હું પૂજા આદિ કરું તો ભાઈ મને બહુ પૈસા ની મળી જાય, ગાડી વાળી મળી જાય, અને સિમ્પલ વસ્તુ પણ મોટો પૂજા કરતો હોય કે હું પણ પૂજા કરું તો એની સાથે થોડું મારું ક્લોઝ અફિલિએશન થઈ જાય. આ બધા કામચા ધર્મ ના ભાવ માં કોઈ ઈચ્છા રાખવી એ સૌથી મોટો દોષ. એના પછી ટિકિટ થાય એટલે કે આ વસ્તુ ખરાબ છે ને આ વસ્તુ સરસ છે એવા ભેદભાવ કરવા, આ બધા આઠ દોષો છે સમયના. એના પછી આઠ દોષ સિવાય આઠ પ્રકારના મદ છે. મદ એટલે ઈગો. આઠ પ્રકારના ઈગો ખાલી દેખાવા માટે દેખાઈ રહ્યા છે, આઠસો પચીસ કરતા ઈગો થઈ ગયો. આઠ કયા દેખાઈ રહ્યા છે કે મારા પપ્પાના એન્સેસ્ટર બહુ પાવરફુલ છે, બહુ પૈસા વાળા છે, અથવા મારા મમ્મીના એન્સેસ્ટર રાજા આદિ છે, મારી પાસે બહુ પૈસા છે, આઈ એમ વેરી બ્યુટિફુલ, આઈ એમ વેરી પાવરફુલ, મારી પાસે જ્ઞાન બહુ છે. આ બધા આઠ પ્રકારના મન છે. આ આઠ મન હોવાથી તમને તો આઠ આત્માને જાણવાની હોય. એને આવા મદ હોય છે એ પોતાના આત્માની મહિમા કરી શકતો નથી, જ્યાંથી ડાયવર્ટ થઈને હવે એને શરીરની મહિમા આવી ગઈ. સમજાય ને? એ શરીરની, પોતાના પૈસાની, પોતાના રૂઆબની, પોઝિશનની, એની એને એટલી મહિમા આવી ગઈ છે તો આત્માની મહિમા હટી જાય. એટલે આ મદ પણ સમ્યક્તોના દોષમાં આવે. પછી લાસ્ટ ટાઈમ આપણે શું વાત કરી હતી? હજી આપણે આવીએ છીએ આ બધા પેજ અલગ અલગ દાતાઓ છે જે હોતી આના ખાલી રિવિઝન કરું. હવે એના પછી શું આવે છે? 50 વર્ષમાં ત્રણ પ્રકારની મૂળતા આપણે જોઈશું ને, દેહ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતા. કે સાચા દેહ કેવા હોવા જોઈએ એના બાબતમાં કન્ફ્યુઝન, સાચો ધર્મ કેવો હોવો જોઈએ એની બાબતમાં કન્ફ્યુઝન, અને સાચા ગુરુ કેવા હોવા જોઈએ એમાં કન્ફ્યુઝન. એને ત્રણ મૂળતા છે. અને લાસ્ટ અનાયતન. અનાયતન એટલે કે રોંગ પ્લેસ ટુ બી, ધર્મ ના અસ્થાન. જેને ધર્મ માં સાચી શ્રદ્ધા ન હોય તો પછી જાય ને કે ભાઈ હા આની પાસે જઈશ તો મારો ઓલા ઓલા બાબા આવે ને, બાબા અંસારી ને કઈક, તો કે જે આપણું ભૂત દૂર કરી આપે, આપણી બધી તકલીફો દૂર કરી આપે, બિઝનેસ માં લોસ થતો હોય તો એ પણ દૂર કરી આપે, એની પીછી મારે ને બધું દૂર થઈ જાય. એવું આવે છે ને ટ્રેન માં કદાચ કોઈ જોયા હોય તો નોટેશન. આ બધી ખોટી ખોટી માન્યતાઓ આપણને સંસારમાં રખડાવવા માટે કામ આવે છે. તમે ગુરુદેવજી ના પ્રવચન સાંભળો તો ત્યારના જમાનામાં જે ચાલતું હતું એમણે એ બધું સાઈડ કર્યું હતું. આઈ વિલ ગીવ યુ વન ઓર ટુ એક્ઝામ્પલ ફ્રોમ પ્રવચન. કે ત્યારે એવું હતું કે ત્યારે એક મેરડી માતા કરીને ચાલતું હતું. એટલે શું હોય, મેરડી માતા એટલે ઘડો હોય, એ ગળામાં હોલ વાળો ગાડ, શું કહેવાય, ગગરી કહીએ ને આપણે, હોલ વાળો ગળો હોય, એની અંદર દીવો મૂકેલો હોય અને પછી એને એક ઝૂંપડીમાં સાઈડમાં રાખ્યું હોય અને એને મેલડી માતા કહેવાય. એને એને એ લોકો એક દેવી તરીકે પૂજે. ઇવન આપણે એન્સેસ્ટર્સમાં જઈએ ને જૂના જમાનામાં તો બધા આપણા જૈનોમાં પણ બધાની કુળ દેવીઓ હતી. કે ભાઈ અમે અંબા માતાને માનીએ છીએ, અમે લક્ષ્મીને માનીએ છીએ, અમે આને માનીએ છીએ. આ બધું ખૂબ ખૂબ માન્યતાઓ છે, બધી ખોટી ખોટી માન્યતા. જે કાંઈ આપણને પંથ ખબર ના હોય, રસ્તો ખબર ના હોય, એટલે બધું ભૂસી જાય. હજી મારા પોતાના અમારા ફેમિલીમાં પણ જે લોકો છે ને, અમુક દર 3-4 મહિને જાય કે ભાઈ અમારા ગામમાં આ માતાનું મંદિર છે, ત્યાં જઈને આપણે પ્રણામ કરવા. બરાબર, બધી ખોટી માન્યતાઓ. ત્યારના જમાનામાં આવું બધું ચાલતું હતું. આપણા જમાનામાં હવે શું ચાલે છે? આપણા જમાનામાં શું ચાલે છે કે ભાઈ આ ઓલું સિદ્ધિ વિનાયક નહીં, ઓલા લાલબાગચા રાજા, ત્યાં તો એકવાર તો જવું જ જોઈએ. બરાબર ને, ગણપતિની સિઝન આવે એટલે લાલબાગના રાજાને એકવાર તો દર્શન કરવા આપણે જવું જ જોઈએ. અથવા તો ઇવન જૈનમાં પણ કે ફલાણા મંદિરમાં તમે જાઓ તો તમારું તમને શિખર એક વાર જાઓ આવે છે. કોઈને ખ્યાલ છે મૂળ દિગંબર હોય ને, એમાં આવે છે કે એક બાર વંદે જો કોઈ ડાકો નર પશુગતિ નાહી હોય. તમને શિખર એક વાર યાત્રા કરી ના હો તો નરક ગતિ ને પશુગતિમાં તમે નહીં જાઓ. આ બધી કુમાન્યતાઓ દરેક જગ્યાએ હોય. એટલે સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે એ જ્યાં સુધી ન સમજો તો ખાલી એવું નથી કે ભાઈ તમે ફલાના બાબાને માનો છો એટલે તમે કુદેવને માનો છો. જૈન ધર્મમાં રહીને બી આપણે કુ માન્યતાઓને માનીએ છીએ. સમજાય છે? અથવા તો શું હોય કે આપણે જે ડે ટુ ડે રૂટીનમાં આવી ગયા હોય ને, ભાઈ એવરી ડે આપણે પૂજા કરીએ એટલે આના પચાસ લોક ભણ, આના પચાસ ભણ, આના પચાસ ભણ, એમાં પછી પછી મંત્ર એ આપણા સેમ ટુ સેમ હોય. આ બધા મંત્રો કરી લીધા એટલે આપણે હવે સેટિસ્ફાય, હા આજનું કામ તો આજની પૂજા બહુ સરસ મંગલમય થઈ ગઈ અને સેટિસ્ફાય થઈ ગઈ. આ સેટિસ્ફેક્શન બી એક એવું જગ્યા છે કે જ્યાં જીવ અટકીને પોતાના ધર્મની ઓપોર્ચ્યુનિટી નષ્ટ કરી શકે. કેમ કે આખા દિવસમાં પછી આગળ જે ધર્મનો વિચાર કરવાનો હતો એ તો આપણે કર્યો નહીં, પણ આજે સવારના મંદિરમાં આવીને ગુરુદેવજીનું પ્રવચન સાંભળ્યું, આ પૂજા કરી લીધી, બસ આજનું કામ થઈ ગયું એટલે ગયા. જેટલું એક તો એ બે કલાકમાં પણ કંઈક તો આપણા વિચારો તો બિઝનેસમાં અને કંઈક જોડતા હોય અને એમાં પાછું આપણે મગજમાં ધારી લીધું કે બસ આ બે કલાક એટલે ગરમ થઈ ગયો આજનો, એટલે બાકીના 12 કલાક પછી ચરી ખાઈએ છે ને. આ બધી કુમાન્યતાઓ છે જે આપણા ધર્મમાં સ્પીડ બ્રેકર લગાવે છે. સમજાય છે? આવી તો ઘણી વસ્તુઓ છે. આપણે આ ત્રણ મુહૂર્ત પહેલા ત્યાં ઓલા જૂના મંદિરમાં બી જોઈ હતી, કોઈને ખ્યાલ હોય છે. ધર્મ મુહૂર્ત શું છે કે ભાઈ પીપળા ને ઓલા દોરા બાંધવા અને માનવું કે અમારું આ થઈ જશે, કોઈ બધું ઘટાડ બધું પિક્ચર પણ હતું ને આપણા ઓલા અમીર ખાન વાળું. આપણા ધર્મમાં પણ આ પર્ટિક્યુલર રીતે આપણે પૂજા કરીએ છીએ એટલે આપણે બરાબર કરીએ છીએ, અને ઓલા લોકો આ પર્ટિક્યુલર રીતે કરે છે એટલે બરાબર નથી કરતા. આ બધી પણ ખોટી માન્યતાઓ છે. ફોર એક્ઝામ્પલ, આપણે પૂજાના અંગ ખબર છે કોઈને? પૂજામાં વોટ આર ધ નેસેસરી સ્ટેપ્સ? જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવી હોય તો વોટ આર ધ નેસેસરી સ્ટેપ્સ? સ્થાપનામાં 3 વસ્તુ આવે. આહવાન, ભગવાનને આપણે આહવાન કરીએ. પછી સ્થાપન કે અહીંયા વિરાજો. પછી સંનિધિકરણ કે મારા હૃદયની નિકટ નિકટ બિરાજો. બરાબર? પછી શાંતિ પાઠ છેલ્લે કે ભાઈ તમારી ક્ષમા અપનાવું માંગુ છું, જે પણ મારા અપરાધ થયા હોય એને ક્ષમા કરો પૂજા વખતે. આજે વિસર્જન. બરાબર? આ તો આપણા મેઇન મેઇન સ્ટેપ થયા. પણ એમાં પણ હવે કોઈ ચોખાથી સ્થાપના કરે છે, કોઈ નવીનથી સ્થાપના કરે છે, અથવા તો કોઈ લાંબો ચોડો મંત્ર બોલે છે, કોઈ આટલું જ બોલે છે, કોઈ ખાલી એક હવે શ્રી વર્ધમાન જીનેન્દ્રાય પુષ્પાંજલિ ક્ષિપે એમ કરીને આખું પતાવી દે છે, અથવા તો કોઈ શ્રી વર્ધમાન જીનેન્દ્રાય અત્ર અવતર અવતર શિષ્ટ શિષ્ટ 3 વાર વર્ધમાન જીનેન્દ્ર નથી બોલતા. લોકોને આ બધી વસ્તુઓનો એકબીજા ઉપર પ્રોબ્લેમ છે. સમજાય છે? હવે જે મેઇન પૂજાના અંગ હતા જેના ઉપર આપણે આપણા ભાવ રાખવાના હતા એના પર તો આપણું ધ્યાન ગયું નહીં. ઓલો શું કરે છે એના ઉપર આપણું ધ્યાન ગયું. સમજાય ને? એટલે પૂજામાં જે જીનેન્દ્ર ભગવાનના ગુણો ગુણાનુવાદના આપણને ભાવ આવવા જોઈતા હતા એ તો આવ્યા જ નહીં. આજુબાજુવાળા શું કરે છે, સમ્યક કેવી રીતના ઢોલ વગાડે છે, અથવા તો કોઈ કેવી રીતના ગાય છે, આપણું ધ્યાન એના પર જ હોય છે કે નહીં? સમજાય છે કે નહીં? આ પણ બધી આપણી કુપ્રથાઓ છે કે જે એક્ચ્યુઅલ પૂજા કરવા આવ્યા હતા એ તો કર્યું નહીં ને આપણું માઇન્ડ બીજે જ બધે ડાયવર્ટ થાય. સમજાય છે? આજનો ક્લાસ આઈ વોન્ટેડ ટુ સ્પેશિયલી સ્પેન્ડ ઓન ધીસ ટુ, કેમ કે આજ અને આપણી લાઈફમાં ડે ટુ ડે લાઈફમાં બહુ પ્રોબ્લેમેટિક છે આ મૂર્તાઓ અને આ શટ અનાયત. શટ અનાયત જ પણ થોડું લઈ જાય. બરાબર? આપણે બધા લગભગ વર્કિંગ ક્લાસ લોકો ઓફિસમાં કોઈ વૈષ્ણવ દેવી ગયું હોય, કોઈ વૈષ્ણવ દેવીનો પ્રસાદ લ્યો તો હવે લેવો કે નહીં લેવો? બોલો શું માનવું છે? તમારું શું માનવું છે? અથવા તો ભાઈ અમારે ત્યાં ગણપતિ આવ્યા છે, હું મોદક લઈને આવ્યો છું. સમજાય છે કે નહીં? અથવા આપણે જે મુસ્લિમ ફ્રેન્ડ પણ હોય તો એ લોકોનું સેવૈયા બનાવીને લઈ આવે. સી ધેર આર ટુ ડિફરન્ટ થિંગ્સ. એક વન વે આર લિવિંગ ઇન સોસાયટી, અને એક આપણી ધાર્મિક માન્યતા શું છે, આપણે શું માનીએ છીએ. બરાબર? આ બે વસ્તુ અલગ છે, એને અલગ જ રાખવી જોઈએ. આપણી ધાર્મિક માન્યતા શું છે એ પ્રમાણે જો તમે ઓફિસ એન્વાયરમેન્ટમાં એક્ટ કરવા જાવ તો તમે રહી ન શકો. ઓલો ભાઈ આપે છે તો એને તમે વર્બલી સમર્થન નથી કરતા કે ભાઈ આ તારી વસ્તુ સરસ થાય, હોપફુલી હોપફુલી બધો પ્રોગ્રામ બરાબર થાય, એમને આપે છે મીઠાઈ તરીકે લઈ લેવા, સમજાય છે? પણ દેટ ઇઝ જસ્ટ ટુ બી ઇન ધ સોશિયલ એન્વાયરમેન્ટ. એકચ્યુઅલી એને તમે એના ધાર્મિક પ્રચાર તરીકે ખાવ છો તો એ બરાબર નથી, સમજાય છે? બીજી વસ્તુ જનરલી શું થાય કે કોઈ પણ ક્યાંક જતું હોય, અમારી કંપનીમાં સ્પેશિયલી એવું હોય કે ભાઈ આ પર્સન હમણાં યુરોપ ટ્રીપ કરીને આવ્યો તો બધા માટે ચોકલેટ કે કંઈક લઈ લઈને આવે, એ બધામાં બહુ જ ધ્યાન રાખવા, કેમ કે આ ક્યાંય પણ ઇન્ડિયાની બહારની આ બધી બનેલી વસ્તુઓ એના રો મટીરિયલ ઇન્ગ્રેડિયન્ટ આપણને ખબર નથી હોતા, તો કઈ વસ્તુમાં કઈ રીતે એડલ્ટ્રેશન હોય પહેલાં બરાબર સ્ટડી કરીને કાંઈ લેવા, સમજાય છે? ઓફિસ કલીગ છે કે ભાઈ મારે ત્યાં ગણપતિ છે, મારો બહુ સારો કલીગ છે એટલે તારે તો આવું જ પડે, તો હવે શું કરશો? બોલો શું કરશો? તમે તો પેસ કરતા હતો, તમારે ત્યાં તો ઘણા બધા હોય. જનરલી આપણે શું થાય, આપણે કર્ટસી માટે થઈને આપણને એમ થાય કે હા ભાઈ જવું જોઈએ, ભાઈ મારો બહુ સારો ફ્રેન્ડ છે હું નહીં જાઉં તો એને ખરાબ લાગશે. જો અમુક વસ્તુમાં છે ને પહેલી વાર ખરાબ લાગે ને તો ભલે લાગે, પણ એક વાર એક્સપેક્ટેશન સેટ થઈ જાય તો પછી પાછળથી વાંધો ન આવે, પછી પાછળથી આપણને કોઈ જગ્યાએ બોલાવે છે એક્ઝેક્ટલી, તો વી કેન ઇવન યુઝ ધેટ એઝ એન એક્સક્યુઝ કે ભાઈ અમારે પણ મંદિરમાં જવાનું છે, અમારે આ ફંક્શન છે એક્સરસાઇઝ છે, બરાબર? પણ ધાર્મિક આપણી માન્યતાની બાબતમાં આપણી ગાથામાં જ હમણાં આવ્યું હતું ને, જો કાઢો બતાવું તમને, વી આર ઓન પેજ નંબર 84, 14મી ગાથા છે ને એનો ભાવાર્થ, આ શટ અનાયતન નું ડિસ્ક્રિપ્શન છે. શટ અનાયતન માં શું કે છે કે જીનેન્દ્ર ભગવાન, વિતરાગી મુનિ અને જીનવાણી આ ત્રણ સિવાય કોઈ પણ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર વગેરે હોય એને ભયથી એટલે કે કોઈનાથી ડરીને, આશાથી એટલે કે કઈ મને મળશે એની એક્સપેક્ટેશનથી, લોભથી કે ભાઈ હું આની મારો બોસ મને બોલાવે તો ભાઈ હું બોસ ને ત્યાં કોઈ જવું પડશે તો મને જરાક પ્રમોશન આપશે કે મોટો, એવા લોભથી અથવા સ્નેહથી ભાઈ મારો બહુ સારો ફ્રેન્ડ છે એને ત્યાં કોઈ જવું પડશે, આવી કોઈ પણ આશાથી આ લોકોને નમસ્કાર કરવા યોગ્ય નથી, સમજાય છે? નમસ્કાર કરવા યોગ્ય નથી એટલે શું કે આ ફિઝિકલ નમસ્કારની વાત નથી, નમસ્કાર એટલે કે આપણા અંદરમાં જે આપણા આપણી જે જીનેન્દ્રદેવ અને વિતરાગી ગુરુઓ પ્રત્યે જે માન્યતા છે એમાં કોમ્પ્રોમાઇઝ કરીને હા ભાઈ ચાલને અહીંયા પણ ગયાવું છે, એને એનું બહુમાન કરી છે. જો અહીંયા બીજું એ પણ છે એની ફોર્થ લાઈનમાં ઉપર જ કે આ જે બધા છે એની ભક્તિ, વિનય, પૂજન વગેરે તો દૂર રહો, પણ સમ્યક દ્રષ્ટિથી તેની પ્રશંસા પણ કરતા નથી. આ પ્રશંસા કરતા નથી એટલે કે ફિઝિકલી વખાણ થવાની વાત નથી, ઓલા ગણપતિ તો બહુ સરસ છે, ઓલા આ તો બહુ સરસ છે, આ શિરડી તો બહુ ચમત્કારી જગ્યા છે, એની પ્રશંસાની વાત જ નથી. પ્રશંસા કરતા નથી એટલે શું કે પોતાની માન્યતામાં જે આપણા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની જે દ્રઢ શ્રદ્ધા છે એને કોમ્પ્રોમાઇઝ કરીને આ ચલને હવે અહીંયા પણ આ ચલને ઇવન ટુ ધેટ લેવલ કે આ ગમે તઈ એનું કંઈક તો કરે છે ને સારું કરે છે, ઇવન એ પણ અનુમોદનાનો દોષ છે, સમજાય છે શું કહું છું? ફરી હું તો નહીં જાઉં પણ ભાઈ તારે જવું હોય તો તું જાવ, એમ કહેવાથી પણ અનુમોદનાનો દોષ લાગે છે કે હા ભાઈ તું તો જા, સમજાય છે? કે સપોઝ બોસ ને ત્યાં ગણપતિ આવ્યા હોય, આઈ જસ્ટ ટેકિંગ એક્ઝામ્પલ, ભાઈ હું તો નથી જતો કે, પણ કલીગ ને કે ભાઈ તું તો જયા આવજે કમસે કમ, મી તો ઓલાને ખરાબ રાખશે, સમજાય છે? અથવા આપણા ફ્રેન્ડ ને ત્યાં હોય ને આપણે બીજા ફ્રેન્ડ ને કહે કે ભાઈ તું જયા આવજે, આ બધામાં અનુમોદનાનો દોષ લાગે છે. ટેક અ સ્ટેપ બેક અને પહેલા સમજો કે વાત ક્યાંથી આવે છે, વાત ક્યાંથી આવે છે, કરવાનું શું છે, કે ભાઈ બધા જ પરદ્રવ્યથી હટી ને પોતાના આત્મામાં પોતાપણો કરવાની વાત છે ને નિશ્ચય સમ્યક દર્શન. મેઇન ટોપિક તો એ છે આ થર્ડ ડાલમાં.